એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આમ તો જાણીતો લાગે, અંગ્રેજી સાહિત્ય. પણ ખરેખર એ શું છે, એનું મહત્વ શું છે, કદાચ આપણે એટલું વિચાર્યું ન હોય.
હા, અને આજે એના પર વાત કરવી એટલે જરૂરી છે, કારણ કે
બરાબર
ઘણી વાર આપણે એને ખાલી ઇંગ્લેન્ડની વાર્તાઓ સમજી લઈએ છીએ, પણ એવું નથી. આ તો અંગ્રેજી ભાષામાં રચાયેલો એક આખો વૈશ્વિક સંવાદ છે, સદીઓથી ચાલી રહ્યો છે.
અને આપણી આજની ચર્ચાનો આધાર છે સર જોનાથન બેટનું પુસ્તક ઇંગ્લિશ લિટરેચર, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. નામ પ્રમાણે જ ટૂંકું પણ સચોટ પરિચય કરાવતું પુસ્તક.
બિલકુલ. અને બેટ આપણને એ સમજવામાં મદદ કરે છે કે આ વસ્તુ, આ અંગ્રેજી સાહિત્ય ખરેખર શું છે, એની સીમાઓ શું છે, એનો અર્થ શું છે.
તો પહેલા એ જાણી લઈએ કે આપણા આજના માર્ગદર્શક સર જોનાથન બેટ કોણ છે. ખૂબ જ પ્રતિષ્ઠિત સાહિત્યિક વિદ્વાન અને વિવેચક ગણાય છે.
હા, હાલમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સિનિયર રિસર્ચ ફેલો છે અને બ્રિટિશ એકેડેમી અને રોયલ સોસાયટી ઓફ લિટરેચરના ફેલો પણ. એટલે એમની પ્રતિષ્ઠા તો ઘણી ઊંચી છે.
અને સાહિત્ય અને શિક્ષણમાં એમના કામ બદલ એમને નાઇટહુડ પણ મળેલું છે.
ખરું. એમની ખાસ વાત એ છે કે એ બે મુખ્ય ક્ષેત્રોના ઊંડા જાણકાર છે. એક તો શેક્સપિયર.
હા, જેમના વગર તો અંગ્રેજી સાહિત્ય અધૂરું ગણાય.
બરાબર. અને બીજું રોમેન્ટિકવાદ, મતલબ પેલો 18મી-19મી સદીનો પ્રવાહ. અને એટલું જ નહીં, તેઓ ઇકો ક્રિટિસિઝમના પણ પ્રણેતા છે, સાહિત્ય અને પર્યાવરણનો સંબંધ.
ઓ, આ રસપ્રદ છે. એટલે એમનો દૃષ્ટિકોણ ઘણો વ્યાપક છે.
ચોક્કસ. અને સૌથી મોટી વાત, આટલું ગહન જ્ઞાન હોવા છતાં એમની લખવાની શૈલી એકદમ સરળ, રસ પડે એવી છે. વિદ્વાન તો છે જ, પણ એક સારા સંવાદક પણ છે.
ચલો તો હવે પુસ્તક પર આવીએ. આ પુસ્તક શું છે? જેમ તમે કહ્યું, એ કોઈ મહાન કૃતિઓની યાદી નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. એના બદલે એ આપણને વિચારવાના સાધનો આપે છે, અંગ્રેજી સાહિત્ય એટલે શું એ સમજવા માટેના. શાળામાં આપણે જે ભણ્યા હોઈએ, લેખકોના નામ, સમયરેખા, એનાથી આગળ જાય છે.
હા, એ પૂછે છે કે આ સાહિત્ય બન્યું કેવી રીતે, એ બધાને જોડે છે શું, અને શા માટે એ આજે પણ મહત્વનું છે.
બરાબર. અને બેટ આપણને કોઈ સીધી સમયરેખા પર નથી લઈ જતા, પણ વિષયવાર થીમ પ્રમાણે આગળ વધે છે. શરૂઆત ક્યાંથી ગણવી, અંગ્રેજીનો મતલબ શું, પછી શેક્સપિયરનું સ્થાન, પછી સાહિત્યના સ્વરૂપો, કવિતા, નાટક, નવલકથા, ઇતિહાસ અને ઓળખ સાથે એનો સંબંધ કેવો છે, પેલો કેનન કેવી રીતે બને છે, સાહિત્યનું મૂલ્ય શું, અને છેલ્લે ભવિષ્ય શું.
એટલે સાહિત્યને કોઈ જૂની વસ્તુ તરીકે નહીં, પણ એક જીવંત સિસ્ટમ તરીકે જુએ છે, વિચારોની સિસ્ટમ.
એકદમ સાચું. એક જીવંત ધબકતી નદી જેવું. અને બીજા સ્ત્રોત પણ કહે છે એમ, સાહિત્ય ખાલી સમાજનું પ્રતિબિંબ નથી.
હા, એ સમાજને ઘડે પણ છે. આ બહુ મહત્વનો મુદ્દો છે.
ચોક્કસ. અને એ પ્રેમ, મૃત્યુ, સત્તા, ન્યાય જેવા મૂળભૂત માનવીય પ્રશ્નો સાથે હંમેશા જોડાયેલું રહે છે, પેઢી દર પેઢી.
ઓકે, તો ચાલો આને થોડું વધુ ખોલીએ. પહેલો મોટો વિચાર, શરૂઆત અને અંગ્રેજીનો અર્થ, બેટ શું કહે છે આના પર?
જુઓ, બેટ કહે છે કે કોઈ એક શુદ્ધ શરૂઆત શોધવી એ નકામું છે. જેમ કે પેલી જૂની કવિતા બિયોવુલ્ફ, ઘણી વાર એને શરૂઆત ગણે છે.
હા, સાંભળ્યું છે.
પણ એની ભાષા આજની અંગ્રેજીથી બહુ જુદી, જર્મેનિક પ્રભાવવાળી. શરૂઆતનું અંગ્રેજી તો લેટિન અને ફ્રેન્ચથી બહુ પ્રભાવિત હતું. પણ એમનો જે મુખ્ય મુદ્દો છે ને,
એ શું છે?
એ છે કે અંગ્રેજી સાહિત્ય એટલે ખાલી ઇંગ્લેન્ડનું નહીં, પણ અંગ્રેજી ભાષામાં લખાયેલું સાહિત્ય. આ બહુ મોટી વાત છે.
ઓકે, એટલે ભૂગોળ નહીં, ભાષા.
હા, અને આનાથી આખો નકશો બદલાઈ જાય. આમાં પછી ખાલી ઇંગ્લેન્ડ ના આવે, બ્રિટનના બીજા ભાગો, આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ, એ બધાના લેખકો આવે. જોનાથન સ્વિફ્ટ આયરિશ હતા, રોબર્ટ બર્ન્સ સ્કોટિશ, ડાયલન થોમસ વેલ્શ.
પણ એ બધા તો કેનનમાં મુખ્ય ગણાય છે.
એ જ ને. અને પછી સંસ્થાનવાદને લીધે અંગ્રેજી દુનિયાભરમાં ફેલાઈ. અમેરિકા, ભારત, આફ્રિકા, કેરેબિયન, ત્યાં કેટલાય લેખકોએ અંગ્રેજીમાં લખ્યું. સલમાન રશદી, ચિનુઆ ચેબે.
આપણા પોતાના લેખકો જેમણે અંગ્રેજીમાં લખ્યું?
હા, એ બધા જ. એમણે પોતાના અનુભવો, જે ઇંગ્લેન્ડથી સાવ જુદા હતા, એ કહેવા માટે અંગ્રેજી વાપરી. ઘણીવાર તો સામ્રાજ્યવાદની ટીકા કરવા માટે પણ. એટલે હવે અંગ્રેજી સાહિત્ય કોઈ એક કેન્દ્રનું નથી રહ્યું, એ વિકેન્દ્રિત છે, વૈશ્વિક છે.
આ ખરેખર એક નવો દૃષ્ટિકોણ છે. પણ આટલી બધી વિવિધતા હોય તો પછી એને અંગ્રેજી સાહિત્ય શું કામ કહેવાય? કોઈ એક ઓળખ રહે ખરી?
સારો સવાલ. બેટનો તર્ક એ છે કે ભાષા પોતે એક જોડતી કડી છે, ભલે એના રંગરૂપ બદલાય, અને કદાચ એની તાકાત જ એ વિવિધતામાં છે. એક ભાષા અનેક દુનિયાને સમાવે છે, અને અહીં જ શેક્સપિયર આવે છે.
હા, શેક્સપિયર. બેટ એમને શું માને છે? ખાલી મહાન લેખક?
ના, એનાથી ઘણું વધારે. બેટ એમને આખી પરંપરાના ગુરુત્વાકર્ષણ કેન્દ્ર જેવા ગણે છે, જાણે બધું એમની આસપાસ ફરે છે.
ગુરુત્વાકર્ષણ કેન્દ્ર? વાવ.
હા, કારણ કે એમની કૃતિઓમાં માનવ અનુભવનો વ્યાપ જુઓ. સુખાંત, દુઃખાંત, ઐતિહાસિક નાટકો, રોમાન્સ, બધું જ. ભાષાની એવી સર્જનાત્મકતા, કેટલાય શબ્દો રૂઢિપ્રયોગો એમણે આપ્યા
જે આજે પણ આપણે વાપરીએ છીએ.
બરાબર. અને એમના ઐતિહાસિક નાટકો એ ખાલી ઇતિહાસ બતાવતા નથી, પણ બેટ કહે છે એમ, એ રાષ્ટ્રની યાદો, એની ઓળખ ઘડવામાં ભાગ ભજવે છે.
એટલે સાહિત્ય ઇતિહાસનો અરીસો નથી, પણ ઇતિહાસને ઘડનાર ભઠ્ઠી જેવું છે.
બિલકુલ. એ ઇતિહાસને બનાવવામાં મદદ કરે છે. આપણે કોઈ ઐતિહાસિક પાત્રને કેવી રીતે યાદ રાખીએ છીએ, એમાં સાહિત્યનો મોટો હાથ હોઈ શકે છે.
સમજાયો?
અને આ બધું કહેવા માટે લેખકો અલગ અલગ સ્વરૂપો વાપરે છે, ખરું ને?
હા, બેટ મુખ્ય ત્રણ સ્વરૂપોની વાત કરે છે. કવિતા, સૌથી સંક્ષિપ્ત, લયબદ્ધ, સૂચક. મિલ્ટનનું પેરાડાઇઝ લોસ્ટ જેવું મહાકાવ્ય હોય, કે વર્ડ્સવર્થના ગીત કાવ્યો. બીજું નાટક, જે ભજવવા માટે લખાય, સંવાદ, ક્રિયા મુખ્ય. શેક્સપિયર આમાં ટોચ પર. અને ત્રીજું નવલકથા, ગદ્યમાં લાંબી વાર્તા, 18મી સદીથી ખાસ વિકસી. ડેફો, ઓસ્ટેન, ડિકન્સ. એટલે સમાજ અને વ્યક્તિના મનની વાત કરવા માટે.
હા, અને બેટ ભાર મૂકે છે કે કયું સ્વરૂપ પસંદ કર્યું એ ખાલી સજાવટ નથી, એ અર્થનો જ ભાગ છે. એક જ વાત કવિતામાં કહેવાય કે નવલકથામાં, એની અસર સાવ જુદી હોય.
એટલે કેવી રીતે કહ્યું એ પણ શું કહ્યું જેટલું જ મહત્વનું છે.
એકદમ, એ અવિભાજ્ય છે.
બહુ સરસ. હવે પેલો પ્રશ્ન, કઈ કૃતિ મહાન? અ કેનન શું છે જેની વાત થયા કરે છે?
હા, આ બહુ ચર્ચાતો મુદ્દો છે. બેટ સ્પષ્ટ કહે છે, આ કોઈ ભગવાને આપેલી યાદી નથી, આ તો સદીઓથી ચાલતી પસંદગીઓ અને ચર્ચાઓનું પરિણામ છે. કોણે કરી પસંદગી? વિદ્વાનો, વિવેચકો, પ્રકાશકો, યુનિવર્સિટીઓ.
અને એ સ્થિર નથી હોતી?
જરાય નહીં, સતત બદલાતી રહે છે, ખાસ કરીને છેલ્લા કેટલાક દાયકાઓમાં. નારીવાદી વિચારકો, ઉત્તર સંસ્થાનવાદી વિચારકો આવ્યા, એમણે સવાલ પૂછ્યા, આ યાદીમાં મોટા ભાગે ગોરા યુરોપિયન પુરુષો જ કેમ? સ્ત્રીઓ ક્યાં? બીજા દેશોના લેખકો ક્યાં? એટલે પડકારો આવ્યા. હા, અને એનાથી કેનન વધુ સમાવેશી બનવા તરફ ગયું છે. બેટ તો મજાકમાં કહે છે કે આ તો જાણે એક ઘોંઘાટવાળી અને શાશ્વત સંસદીય ચર્ચા જેવું છે.
હા હા, જ્યાં નવા સભ્યો આવે અને જૂનાને પડકાર મળે.
બરાબર. એટલે મુદ્દો એ કે કેનન કોઈ પવિત્ર ગ્રંથ નથી, એ જીવંત છે, બદલાય છે.
તો પછી કોઈ કૃતિ સારી છે કે મહાન એ નક્કી કઈ રીતે થાય, એનું મૂલ્યાંકન?
એ જટિલ છે, પણ બેટ કહે છે જરૂરી છે. કેટલાક માપદંડ વિચારી શકાય, જેમ કે ભાષા અને રચનાની કુશળતા, મૌલિકતા.
ઓકે.
કૃતિ જીવનના સત્યને કેટલી ઊંડાણથી સ્પર્શે છે, એમાં નૈતિક બૌદ્ધિક ઊંડાણ કેટલું છે, એનો ઐતિહાસિક પ્રભાવ કેવો રહ્યો, શું એણે કંઈ બદલાવ આણ્યો.
આ કોઈ ફોર્મ્યુલા નથી, પણ વિચારવાના મુદ્દા છે.
હા, અને આની સાથે પેલો લોકશાહીવાળો મુદ્દો પણ જોડાય. સાહિત્ય હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને અવાજ આપી શકે છે, એટલે એમાં એક લોકતાંત્રિક સંભાવના છે.
અને ભવિષ્યનું શું આ ડિજિટલ યુગમાં?
બેટ માને છે કે વૈશ્વિકરણ, ડિજિટલ ક્રાંતિ અને ઇકોક્રિટિસિઝમ જેવા નવા અભિગમો એને સતત નવો ઓપ આપતા રહેશે, પણ એનો મૂળ આત્મા, ભાષાની કળાથી માનવ અનુભવને સમજવો, એ કાયમ રહેશે.
વાહ. એટલે આખા પુસ્તકનો સારાંશ જોઈએ તો કેટલાક મુખ્ય મુદ્દાઓ સ્પષ્ટ થાય છે. પહેલું તો એ કે અંગ્રેજી સાહિત્ય એ ભૌગોલિક નથી, પણ ભાષાકીય અને વૈશ્વિક છે, ખરું ને?
હા, બિલકુલ. આપણા પોતાના ભારતીય લેખકો જે અંગ્રેજીમાં લખે છે એ પણ આ મોટા પ્રવાહનો જ હિસ્સો છે.
બીજું, સાહિત્ય ખાલી ઇતિહાસ નોંધતું નથી, પણ ઓળખ અને યાદોને ઘડે છે.
સાચી વાત. આપણે આપણા વિશે જે વાર્તાઓ કહીએ છીએ એ ઘડવામાં સાહિત્યનો મોટો ફાળો છે.
ત્રીજું, પેલી કેનન કે મહાન કૃતિઓની યાદી એ પથ્થર પર લખાયેલી નથી, એ એક જીવંત ચર્ચા છે.
હા, જેમાં નવા અવાજો ઉમેરાતા રહે છે અને આપણે પણ સવાલ પૂછી શકીએ છીએ કે કોણ અને શા માટે મહત્વનું ગણાય છે.
ચોથું, સ્વરૂપ અને અર્થ જોડાયેલા છે. કેવી રીતે લખાયું એ ખુદ અર્થનો ભાગ છે.
ચોક્કસ. કવિતા, નાટક કે નવલકથા પસંદગી સંદેશને અસર કરે છે. આ સમજ કલાની કદર કરવામાં મદદ કરે છે.
અને પાંચમું, તમે કહ્યું એમ, સાહિત્યમાં લોકતાંત્રિક બનવાની ક્ષમતા છે. એ બધાને અવાજ આપી શકે છે.
હા, અને જટિલ વિચારોને પણ લોકો સુધી પહોંચાડી શકે છે.
આ પુસ્તકમાં કેટલાક વિચારો એવા ધારદાર છે જે ટૂંકમાં પણ ઘણું કહી જાય છે.
હા, છે ને. પેલું વાક્ય મને બહુ ગમ્યું, અંગ્રેજી સાહિત્યમાં અંગ્રેજી એ સ્થાન નથી, ભાષા છે. તે એક નદી છે જે તેના મૂળ સ્ત્રોતથી દૂર વહી છે અને દરેક ખંડ અને સંસ્કૃતિમાંથી નવી સહાયક નદીઓ મેળવી છે.
વાહ, કેટલી સુંદર રીતે વૈશ્વિક સ્વરૂપ બતાવ્યું છે.
બીજું, શેક્સપિયર વિશે. શેક્સપિયર માત્ર અંગ્રેજી કેનનમાં સૌથી મહાન લેખક નથી, ચાર સદીઓથી તે ગુરુત્વાકર્ષણ કેન્દ્ર રહ્યા છે જેની આસપાસ અંગ્રેજી સાહિત્યની સમગ્ર પ્રણાલી અને તેનો અભ્યાસ ગોઠવાયેલો છે.
આ એમનું અનન્ય સ્થાન સ્પષ્ટ કરે છે, આધારસ્તંભ જેવા.
અને ત્રીજું, કેનન વિશે. પેલી સંસદીય ચર્ચાવાળી વાત.
સાહિત્યિક કેનન ઉપરથી ઉતરેલો કોઈ પવિત્ર ગ્રંથ નથી, પરંતુ એક ઘોંઘાટવાળી અને શાશ્વત સંસદીય ચર્ચા છે જેમાં નવા સભ્યો આવે છે અને જૂનાને અવિશ્વાસનો મત મળે છે. હા, આનાથી એની ગતિશીલતા અને માનવ નિર્મિત સ્વભાવ સમજાય છે.
અને ચોથું, ઇતિહાસ વિશે. સાહિત્ય ઇતિહાસ સામે અરીસો નથી ધરતું. તે મુખ્ય ભઠ્ઠીઓમાંથી એક છે જેમાં રાષ્ટ્રની ઐતિહાસિક ચેતના અને સામૂહિક સ્મૃતિને ઘડવામાં આવે છે.
એટલે એની સક્રિય રચનાત્મક ભૂમિકા દેખાય છે, ભૂતકાળને અર્થ આપવાની.
હવે સવાલ એ થાય કે આ બધી વાતોનું આપણે રોજિંદા જીવનમાં શું કરી શકીએ, આપણે માટે આ કઈ રીતે ઉપયોગી?
હા, એ મહત્વનું છે.
પહેલું તો મને લાગે છે કે આ વિવેચનાત્મક વિચારસરણી શીખવે છે, ક્રિટિકલ થિંકિંગ, જેમ બેટ અંગ્રેજી સાહિત્ય જેવી જાણીતી વાત પર જ સવાલ ઉઠાવે છે ને.
હા,
તેમ આપણે પણ આપણી આસપાસ જે કંઈ પીરસાય છે, જાહેરાતો, સમાચારો, નેતાઓના ભાષણો, એને સીધું સ્વીકારી લેવાને બદલે પૂછી શકીએ, આવું જ કેમ, આની પાછળ શું છે.
બરાબર.
બીજું, પેલી વાર્તા કહેવાની શક્તિ, નેરેટિવ, એ સમજાય છે. આજે બધા જ પોતાની વાર્તા રચીને આપણને પ્રભાવિત કરવા માંગે છે, રાજકારણીઓ, બ્રાન્ડ્સ, મીડિયા.
સાચી વાત છે. સાહિત્ય પોતે કેવી રીતે વાર્તા રચે છે એ સમજવાથી આપણે આ બહારની વાર્તા રચનાને વધુ સારી રીતે ઓળખી શકીએ અને કદાચ ઓછા ભોળવાઈએ.
અને ત્રીજું, સાંસ્કૃતિક સમજ વધે છે. જ્યારે આપણે જોઈએ કે એક જ અંગ્રેજી ભાષા કેવી રીતે જુદા જુદા દેશોના જુદી જુદી સંસ્કૃતિના લોકો દ્વારા અલગ અલગ અનુભવો કહેવા વપરાય છે,
ત્યારે દુનિયાની વિવિધતા સમજાય છે અને બીજા પ્રત્યે સહાનુભૂતિ વધે.
બરાબર. આપણા પોતાના બહુસંસ્કૃતિક સમાજને સમજવામાં પણ મદદ મળે.
અને ચોથું, અત્યારે માહિતીનો ધોધ વહે છે, શું વાંચવું, શું જોવું, શું મહત્વનું. આ પુસ્તક આપણને ગુણવત્તા પારખવામાં મદદ કરી શકે. પેલા મૂલ્યાંકનના માપદંડો.
હા, મૌલિકતા, ઊંડાણ, કલાત્મકતા.
એ આપણે ખાલી પુસ્તકો માટે નહીં પણ ફિલ્મો, લેખો, કોઈ પણ કન્ટેન્ટ માટે વાપરી શકીએ, વધુ સભાન પસંદગી કરવા માટે.
મારા માટે આ આખી ચર્ચામાંથી જે સૌથી મહત્વની વાત નીકળે છે તે એ છે કે સાહિત્ય અને ખાસ કરીને અંગ્રેજી સાહિત્ય જે રીતે બેટ સમજાવે છે તે કોઈ બંધિયાર ભૂતકાળની વસ્તુ નથી, એ તો એક જીવંત, સતત વિસ્તરતો વૈશ્વિક સંવાદ છે. માણસ હોવાનો અર્થ શું છે એના વિશેનો, એ આપણને તૈયાર જવાબો કદાચ ન આપે પણ વધુ સારા, વધુ ઊંડા પ્રશ્નો પૂછતા શીખવે છે. અને સાચા પ્રશ્નો પૂછવા એ જ સમજવણની શરૂઆત છે મને લાગે છે.
અને મને એ વાત બહુ સ્પર્શી ગઈ કે બેટ સાહિત્યને માત્ર ભણવાનો વિષય કે ટાઈમપાસ નથી ગણતા, એને જીવનની જટિલતાઓને સમજવા અને એમાં માર્ગ કાઢવા માટેનું એક સોફિસ્ટિકેટેડ ટૂલ ગણે છે.
હા, એક સાધન.
આ દ્રષ્ટિકોણ આખા વિષયને રોમાંચક બનાવી દે છે. કદાચ હવે આપણે કોઈ પણ વાર્તા કે કવિતા વાંચીએ ત્યારે ખાલી શું કહ્યું એ નહીં, પણ કેવી રીતે કહ્યું અને એ શા માટે મહત્વનું છે એ પણ વિચારીશું.
ચોક્કસ.
અને આના પરથી એ વિચાર પણ આવે કે આપણી પોતાની ભાષાનું સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, એ આપણી ઓળખ, આપણી સામૂહિક સ્મૃતિને કેવી રીતે ઘડે છે, એ પણ એક વિચારવા એવો મુદ્દો છે.
સાચી વાત, એ પણ એક અલગ જ ઊંડી ચર્ચા માંગી લે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.